નમસ્કાર. આજે આપણે જે પુસ્તકની ચર્ચા કરવાના છીએ એ કોઈ સામાન્ય નવલકથા નથી, એક સાહિત્યિક ધમાકો છે એમ કહી શકાય. 1969માં જ્યારે ફિલિપ રોથની પોર્ટનોઇઝ કમ્પ્લેન્ટ આવી ત્યારે તેણે અમેરિકન સાહિત્ય જગતમાં ખરેખર ખળભળાટ મચાવી દીધો હતો અને આજે પણ એટલી જ શક્તિશાળી છે.
ખળભળાટ શબ્દ પણ કદાચ થોડો નાનો પડે. વિચારો, 1960ના દાયકાનો અંત હતો. અમેરિકામાં જાતીય ક્રાંતિ ચાલી રહી હતી, આખો સમાજ બદલાઈ રહ્યો હતો, અને એવા સમયે એક લેખક એવી નવલકથા લઈને આવે છે જે અપરાધભાવ, વાસના અને પારિવારિક દબાણ વિશે, મતલબ એટલી બધી પ્રામાણિકતા અને બેફામ રમૂજ સાથે વાત કરે છે કે લોકો ખરેખર ચોંકી ગયા હતા. આ પુસ્તકને જેટલા વખાણ મળ્યા કદાચ એટલી જ નિંદા પણ થઈ.
હા, અને એનું બંધારણ જ સૌથી અનોખું છે. આખી નવલકથા એ એક જ વ્યક્તિનો અવિરત સંવાદ છે. આપણો નાયક એલેક્ઝાન્ડર પોર્ટનોય એક મનોચિકિત્સકના સોફા પર બેઠો છે અને પોતાની આખી જિંદગીની કહાની, પોતાની ફરિયાદો, પોતાની બધી જ વિકૃતિઓ બધું ઠાલવી રહ્યો છે. અને આપણે વાચક તરીકે જાણે મૌન ચિકિત્સક બનીને બધું સાંભળીએ છીએ.
બરાબર, એકદમ. એટલે આપણે સીધા જ પોર્ટનોયના મનની અંદર ઉતરી જઈએ છીએ. કોઈ ફિલ્ટર નહીં, કોઈ રોકટોક નહીં. તો સવાલ એ થાય છે કે આ એલેક્ઝાન્ડર પોર્ટનોય છે કોણ અને એની આ ફરિયાદ શું છે? દેખીતી રીતે જોઈએ તો એ સફળતાની જીવતી જાગતી મૂર્તિ છે. 33 વર્ષનો ન્યૂયોર્ક શહેરનો એક તેજસ્વી વકીલ, માનવ અધિકાર માટેનો આસિસ્ટન્ટ કમિશનર. એના યહૂદી માતા પિતાએ જે અમેરિકન ડ્રીમ જોયું હતું એણે એ સાકાર કરી બતાવ્યું છે.
પણ એ તો માત્ર ઉપરનું પળ છે. જેમ જેમ આપણે એને સાંભળીએ છીએ તેમ તેમ ખબર પડે છે કે અંદર તો એક ભયંકર તોફાન ચાલી રહ્યું છે. મને તો એવું લાગે છે કે પોર્ટનોયની અસલી ફરિયાદ એ નથી કે તેના પર અત્યાચાર થયો, પણ એ છે કે તે એ અત્યાચારને જ પ્રેમ સમજી બેઠો અને હવે તેમાંથી બહાર જ નથી નીકળી શકતો.
વાહ, આ બહુ સચોટ નિરીક્ષણ છે. અને એ જ તો એની મનોવૈજ્ઞાનિક ગૂંચ છે. એની ફરિયાદ બેવડી છે. એક તો એની જાતીય સમસ્યાઓ અને બીજું એના ભૂતકાળ સામેની ફરિયાદોનો એક લાંબો હિસાબ. તેનો સંઘર્ષ બે દુનિયા વચ્ચે ફસાયેલો છે. એક તરફ એના માતા પિતાની પરંપરાગત યહૂદી દુનિયા છે, જે નિયમો અને અપરાધભાવથી ભરેલી છે, અને બીજી તરફ છે અમેરિકાની નવી દુનિયા, જે વ્યક્તિગત અને જાતીય આઝાદીનું વચન આપે છે. પોર્ટનોય આ બે વચ્ચે સેતુ બાંધી જ નથી શકતો.
અને આ સંઘર્ષને ઘડનારા મુખ્ય શિલ્પકારો તો એના માતા પિતા જ છે, ખરું ને? ખાસ કરીને એની માતા સોફી પોર્ટનોય. જ્યારે મેં પહેલી વાર એ છરીવાળું દ્રશ્ય વાંચ્યું ત્યારે મારા માટે એ માનવું અઘરું હતું કે એક માતા પોતાના દીકરા પર પ્રેમ અને નિયંત્રણ માટે આ હદે જઈ શકે, એ ખરેખર ભયાવહ છે.
એ દ્રશ્ય એ આખા સંબંધનો સાર છે. નાનો એલેક્ઝાન્ડર જમવાનું પૂરું નથી કરતો અને સોફી રસોડામાંથી છરી લઈને ચીસો પાડે છે, આ ખાઈ લે નહીં તો હું તને મારી નાખીશ. અહીં પ્રેમ એક હિંસક અને દમનકારી શક્તિ બની જાય છે. સોફીએ અતિશય રક્ષણાત્મક યહૂદી માતાનું એક એવું ભયાનક ચિત્રણ છે જે ભાવનાત્મક બ્લેકમેલની માસ્ટર છે. ખોરાક, બીમારીની ધમકીઓ અને અપરાધભાવ આ એના હથિયારો છે જેનાથી તે દીકરા પર સંપૂર્ણ નિયંત્રણ રાખે છે.
બરાબર. અને આ જ દમનકારી પ્રેમ એ પોર્ટનોયના બળવાનું મુખ્ય કારણ બને છે. તે એવી કોઈ પણ વસ્તુથી ભાગવા માંગે છે જે તેને તેની માતાની યાદ અપાવે, અને કદાચ એટલે જ તે પોતાના પિતાને આટલો ધિક્કારે છે, કારણ કે તેના પિતા જેક એ શક્તિહીનતાનું પ્રતીક છે જે તેની માતા સામે ક્યારે ટકી ન શક્યો.
બિલકુલ. જેક પોર્ટનોય એક અત્યંત દુઃખી અને લાચાર પાત્ર છે. એ એક વીમા એજન્ટ છે, પત્નીથી દબાયેલો, દુનિયાથી ડરેલો. અને આ પાત્રમાં જે કબજિયાતની વાત વારંવાર આવે છે, શરૂઆતમાં તો એ વિચિત્ર લાગે, પણ શું એ માત્ર એક શારીરિક તકલીફ છે કે પછી રોથ આપણને કંઈક ઊંડું કહી રહ્યા છે?
હા, બરાબર, એ જ મુદ્દો છે. એ શારીરિક નથી. વિચારો કે કબજિયાત શું છે? કશુંક જે અંદર ભરાઈ ગયું છે અને બહાર નથી નીકળી શકતું. જેક પોર્ટનોય માટે એ તેની દબાયેલી લાગણીઓ છે, તેની હતાશા, તેની મહત્વાકાંક્ષાઓ. આ રૂપક એટલું શક્તિશાળી છે. એલેક્ઝાન્ડર માટે તેના પિતા એ જ દબાયેલી, શક્તિહીન પુરુષાર્થનું પ્રતીક છે જે તે પોતે ક્યારે બનવા નથી માંગતો.
તો આવા દમનકારી વાતાવરણમાંથી છટકવા માટે પોર્ટનોય શું કરે છે? બળવો. કિશોરાવસ્થામાં તે હસ્તમૈથુનને એક એવી ખાનગી દુનિયા તરીકે શોધે છે જ્યાં તેની માતાનું નિયંત્રણ એ પહોંચી જ શકતું નથી. આ નવલકથાનો સૌથી વિવાદાસ્પદ અને સાથે સાથે કદાચ સૌથી હાસ્યાસ્પદ ભાગ છે. એના આ કૃત્યોને પોતાની આઝાદીની એક ગુપ્ત લડાઈ તરીકે વર્ણવે છે.
અને અહીં જ એક કુખ્યાત લીવરનો પ્રસંગ આવે છે જે વાંચીને હસવું પણ આવે અને ઘૃણા પણ થાય. એ તેના બળવાની ચરમ સીમા છે.
હા, જ્યાં તે પરિવારના રાત્રિભોજન માટે રાખેલા લીવરનો ઉપયોગ હસ્તમૈથુન માટે કરે છે. હવે આ કૃત્ય શું છે? એ માતાના દમનકારી પ્રેમને જે ખોરાકના રૂપમાં આવે છે તેને ભ્રષ્ટ કરીને તેના પર વિજય મેળવવાનો એક વિકૃત પ્રયાસ છે. એ જાણે કહેવા માંગે છે કે તમારી દુનિયાની કોઈ વસ્તુ હવે મારા માટે પવિત્ર નથી.
અને આ બળવો યુવાનીમાં વધુ તીવ્ર બને છે. જાહેરમાં તે એક આદર્શ દીકરો અને સફળ વકીલ છે, પણ ખાનગી જીવનમાં તે પોતાના ઉછેરથી બને તેટલો દૂર ભાગે છે અને એ તેની પ્રેમિકાઓની પસંદગીમાં સ્પષ્ટ દેખાય છે.
બરાબર. તે ફક્ત બિનયહૂદી સ્ત્રીઓ સાથે જ સંબંધ બાંધે છે જેમને તે શિક્ષા કહે છે. એના માટે એક પ્રતિબંધિત ફળ જેવું છે. દરેક સંબંધ એના માતા પિતા અને એની સંસ્કૃતિ સામેનો બળવો છે, અને આ બળવો ચરમસીમાએ પહોંચે છે તેની પ્રેમિકા મેરી જેન રીડ સાથે, જેને તે ધ મંકી ઉપનામ આપે છે.
આ સંબંધ તેના જીવનનો એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. ધ મંકી એક સુંદર, જાતીય રીતે મુક્ત પણ ભાવનાત્મક રીતે અસ્થિર મોડેલ છે. શરૂઆતમાં તો પોટનોય માટે એ જાતીય સ્વતંત્રતાનો પર્યાય છે, પણ પછી વાર્તામાં એક ભયાનક વળાંક આવે છે.
બરાબર. ધીમે ધીમે પોટનોય તેના પર એ જ રીતે વર્ચસ્વ જમાવવાનો પ્રયત્ન કરે છે જે રીતે તેની માતા તેના પર કરતી હતી. તે તેનું અપમાન કરે છે, તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે. અહીં વિડંબણા એ છે કે જે દમનકારી વર્તનથી તે ભાગી રહ્યો હતો તે પોતે જ એ દમનનો કર્તા બની જાય છે. તે જાણે એને માતાની કાર્બન કોપી બની જાય છે.
અને અંતે એ સંબંધનો એટલી ક્રૂરતાથી અંત લાવે છે કે તે પોતે પણ ભાંગી પડે છે. એ સંબંધનો નાશ કરીને તે જાણે પોતાની જાતનો પણ એક મોટો હિસ્સો ગુમાવી દે છે.
તો આ વિનાશક સંબંધ પછી જ્યારે કોઈ વ્યક્તિ આટલી ભાંગી પડે ત્યારે તે ઘણીવાર પોતાના મૂળ તરફ પાછા ફરવાનો પ્રયત્ન કરે છે, ખરું ને? એવું જ કંઈક પોટનોય સાથે થાય છે. તે ઇઝરાયલ જાય છે.
હા, જાણે કે એની અંતિમ તીર્થયાત્રા હોય. તે આશા રાખે છે કે ત્યાં જઈને તે પોતાના યહૂદી મૂળ સાથે ફરી જોડાઈ શકશે. તે એક મજબૂત, આત્મવિશ્વાસુ ઇઝરાયેલી યહૂદી સ્ત્રીને શોધવાની કલ્પના કરે છે જે તેની માતા જેવી દમનકારી પણ ન હોય અને ધમંકી જેવી અસ્થિર પણ ન હોય.
પણ આ પ્રવાસ એક મોટી નિષ્ફળતા સાબિત થાય છે. તે ત્યાંના લોકો સાથે, ત્યાંની સંસ્કૃતિ સાથે જોડાઈ શકતો નથી. અને નવલકથાનું ક્લાઇમેક્સ આવે છે નાઓમી નામના એક કઠોર ઇઝરાયેલી સૈનિક સાથેના દ્રશ્યમાં. ત્યાં મહાન જાતીય બળવાખોર એલેક્ઝાન્ડર પોટનોય સંપૂર્ણપણે નપુંસકતા અનુભવે છે.
ઓહ, આ તો જાણે એક અંતિમ ફ્રોઇડિયન પંચલાઇન છે. જે જાતીય શક્તિ તેના બળવાનું અને તેની ઓળખનું કેન્દ્ર હતી, એ જ શક્તિ યહૂદીઓની પવિત્ર ભૂમિ પર તેનાથી છીનવાઈ જાય છે. એનાથી મોટી હાર શું હોઈ શકે?
બિલકુલ. અને આ નિષ્ફળતા આપણને પાછા ત્યાં જ લઈ આવે છે જ્યાંથી નવલકથા શરૂ થઈ હતી, મનોચિકિત્સકના સોફા પર. અને આટલી લાંબી, થકવી દેનારી, વિગતવાર અને પ્રામાણિક કબૂલાત પછી ચિકિત્સક પહેલી વાર બોલે છે, અને એ વાક્ય એ આખી નવલકથાનો સાર કહી દે છે. તે કહે છે, તો હવે આપણે કદાચ શરૂ કરી શકીએ. બરાબર ને?
હા, અદ્ભુત. આનો અર્થ એ કે આખું પુસ્તક, પોર્ટનોયની આખી જીવનકથા, એ તો માત્ર પ્રસ્તાવના હતી, સમસ્યાની ઓળખ હતી. સાચી ઉપચાર પ્રક્રિયા તો હવે શરૂ થશે.
આખી નવલકથા એક જ પ્રશ્નની ભૂમિકા છે,
અને આ જ રોથની પ્રતિભા છે.
આખી વાતને જોડીએ તો નવલકથામાં એક સૂત્ર આવે છે જે પોટનોયના બળવાને વ્યક્ત કરે છે. લેટ્સ પુટ ધી ઈડ બેક ઇન યીડ.
હા, આ એક બહુ ચતુર શબ્દ રમત છે. યીડ એ યહૂદીઓ માટેનો એક બોલચાલનો શબ્દ છે, અને ઈડ એ ફ્રોઇડના મનોવિશ્લેષણનો સિદ્ધાંત છે. આપણી મૂળભૂત દબાયેલી ઈચ્છાઓનું પ્રતિનિધિત્વ કરે છે.
બરાબર. તો પોટનોય કહેવા માંગે છે કે યહૂદી ઓળખમાંથી જે નૈતિકતા અને સંસ્કારના નામે મૂળભૂત માનવ ઈચ્છાઓને દબાવી દેવામાં આવી છે, તેને ફરીથી સ્થાપિત કરીએ. આ તેના બળવાની ઘોષણા છે. પણ અંતે આપણે જોઈએ છીએ કે આ બળવો તેને મુક્ત નથી કરતો, પણ વધુ ઊંડા બંધનમાં ફસાવી દે છે.
અને રોથની લખવાની શૈલી એ જ ગજબની છે. એકદમ બુદ્ધિશાળી, પણ સાથે એટલો તીખો કટાક્ષ કે તમને હસવું પણ આવે અને ચુભડે પણ. એ ચેતના પ્રવાહ શૈલીમાં લખાયેલો લાંબો સંવાદ છે, જે આપણને સીધા પોર્ટનોયના અસ્તવ્યસ્ત મનમાં લઈ જાય છે. તેની ભાષા પણ ઉચ્ચ બૌદ્ધિક વિશ્લેષણ અને સામાન્ય અશિષ્ટતા વચ્ચે ઝોલા ખાય છે, જે તેના આંતરિક યુદ્ધને સંપૂર્ણ રીતે રજૂ કરે છે.
બરાબર, તે એક જ શ્વાસમાં મનોવિશ્લેષણના સિદ્ધાંતોની વાત કરી શકે છે અને બીજા જ શ્વાસે અત્યંત અશ્લીલ વર્ણન પણ કરી શકે છે. આ શૈલી તેના વ્યક્તિત્વના વિરોધાભાસને જીવંત કરે છે. તે કોઈ સામાન્ય વાર્તા નથી, એ એક માનસિક સફર છે.
તો અંતે આ વાર્તા આજે પણ શા માટે એટલી પ્રસ્તુત છે? તે આપણને શું શીખવે છે?
મને લાગે છે કે તે દર્શાવે છે કે ભૂતકાળ ક્યારેય સંપૂર્ણપણે ભૂસાતો નથી. આપણે ગમે તેટલા ભાગવાનો પ્રયત્ન કરીએ, આપણો ઉછેર અને આપણા અનુભવો આપણી સાથે જ રહે છે. અને ક્યારેક આપણી સ્વતંત્રતાની શોધ આપણને એક નવા જ પ્રકારના બંધનમાં ધકેલી દે છે.
સાચી વાત. અને એ પણ યાદ અપાવે છે કે આપણા સંસ્કારી દેખાવ પાછળ ઘણીવાર કેવા અસ્તવ્યસ્ત અને અતાર્કિક આવેગો છુપાયેલા હોય છે. પોર્ટનોએ આપણી અંદર છુપાયેલા એ જ સંઘર્ષનું એક અતિશયોક્તિભર્યું પણ પ્રામાણિક સ્વરૂપ છે.
આપણે આખી વાત કરી કે પોર્ટનોએ તેના ભૂતકાળમાંથી મુક્ત નથી થઈ શકતો, પણ મને એક સવાલ થાય છે. શું ફિલિપ રોથ પોતે ક્યારે પોર્ટનોએમાંથી મુક્ત થઈ શક્યા? કારણ કે આ પાત્ર, આ સંઘર્ષ તેમની ઘણી નવલકથાઓમાં જુદા જુદા સ્વરૂપે પાછું આવતું રહ્યું.
અને એ જ સવાલ કદાચ દરેક લેખક અને કલાકારને પૂછી શકાય. આપણે જે પાત્રો બનાવીએ છીએ તે આપણને બનાવે છે કે આપણે તેમને? એ ખરેખર વિચારવા જેવી વાત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.